आदरणीय गीता दीदी जी का तहे दिल से आज के इस सत्र में स्वागत है, स्वागत है, स्वागत है। जैसा उनका नाम है वैसा उनका जीवन है। परमात्मा के राइट हैंड बन अनेक आत्माओं का उन्होंने जीवन बनाया है। ऐसी गुण मूरत अनुभवी मूरत आत्मा का परिचय देने के लिए मुझे आज सौभाग्य प्राप्त हुआ है। जैसे सूरज के आगे दीपक दिखाना है, दीदी जी कुशल राजयोग स्वप्रबंधक प्रशिक्षिका है, अर्थात सेल्फ मैनेजमेंट ट्रेनर्स भी हैं। ईश्वरीय विश्वविद्यालय में अनेक विंगों के कार्यक्रम में आपने अनेक व्याख्यान भी दिए हुए हैं। 1969, 14 साल की उम्र में आप विश्वविद्यालय के संपर्क में आए और 1972 में अपने आपका अमूल्य जीवन इस ईश्वरीय सेवा में समर्पित कर दिया। भारत के अनेक स्थानों पर आपने आध्यात्मिक मेला का संचालन किया है। विदेश में भी अनेक देशों की यात्रा कर वहां ईश्वरीय ज्ञान एवं राजयोग से अनेकों को लाभान्वित भी किया है। राजयोगा एजुकेशन रिसर्च फाउंडेशन के अंतर्गत बिजनेस एंड इंडस्ट्री विंग के आप हेडक्वार्टर के कोऑर्डिनेटर भी हैं। आपके लिखे गए लेख अखबारों में भी और पत्रिकाओं में भी छपते रहते हैं। टीवी चैनल पर भी आपने अनेक प्रवचन आपके प्रसारित होते हैं। ऐसे अमूल्य रत्न, महान विभूति आज हमारे बीच में हैं, उनका पुनः मैं विशेष स्वागत करना चाहूंगी। अब हम इम्पोर्टेंट टॉपिक राजयोग का आधार और विधि पर उनके मुख से हम वरदानी बोल सुनते जाएंगे, समाते जाएंगे और अनुभव भी करते जाएंगे। ओम शांति। आदरणीय गीता दीदी जी,
ओम शांति। मुख्य विषय योग सीखने के लिए आप सभी आए हैं। इस योग का आधार क्या है, विधि क्या है? हम चैतन्य शक्ति आत्मा हैं और हमें योग लगाना है उस परम चैतन्य शक्ति परमात्मा से। तो आत्मा का परमात्मा से योग कोई साधन से नहीं हो सकता है, कोई प्राकृतिक शक्ति से नहीं हो सकता। चित्र में बताया है कि एक वक्ता और श्रोताओं के बीच संपर्क कैसे होता है। प्रकाश शक्ति और ध्वनि शक्ति के माध्यम से। यहाँ घना अंधेरा हो और ये साउंड सिस्टम ना हो तो मेरे और आपके बीच संपर्क स्थापित नहीं हो सकता है। तो ये है प्रकाश शक्ति और ध्वनि शक्ति के माध्यम से श्रोता और वक्ता के बीच संपर्क स्थापित हो सकता है। हम टेलीफोन के माध्यम से एक दूसरे से मिलते रहे हैं, बातचीत करते रहे हैं, संपर्क में रहते हैं। ये मैग्नेटिक पावर और इलेक्ट्रिसिटी के माध्यम से कॉन्टेक्ट होता है। आजकल हम मोबाइल के द्वारा एक दूसरे से मिलते रहते हैं, बातचीत करते हैं, वो इलेक्ट्रोमैग्नेटिक पावर से कॉन्टेक होता है, लेकिन आत्मा का परम आत्मा से मिलन कोई भौतिक साधन या प्राकृतिक शक्ति के माध्यम से नहीं हो सकता है। इसलिए प्रसिद्ध योग शास्त्र श्रीमद् भगवद गीता में कहा है कि मन मना भव, तुम्हारा मन मेरे में लगाओ, मयीं बुद्धि निवेशय, तुम्हारी बुद्धि मेरे में लगाओ। तो गीता को योग शास्त्र कहते हैं, परंतु उनके हर अध्याय का नाम योग से है, और किसी भी अध्याय में कोई शारीरिक क्रियाएं नहीं लिखी हैं। यही कहा है कि मन और बुद्धि मेरे से लगाओ। तो आत्मा का परमात्मा से मिलन मनन शक्ति चिंतन शक्ति से ही हो सकता है। हम मनन चिंतन करते हुए परमात्मा याद में मग्न हो सकते हैं। इसलिए पहले योग का ज्ञान दिया जाएगा, फिर अभ्यास कराया जाएगा। इस योग अभ्यास में कोई शारीरिक क्रियाएं नहीं है। अक्सर हम योग के नाम पर आसन प्राणायाम शारीरिक व्यायाम करते रहे हैं, परंतु यहाँ जो राजयोग आप सीख रहे हैं इसमें कोई शारीरिक आसन प्राणायाम की कोई क्रियाएं नहीं है। हम आसन लगाकर बैठ जाते हैं, परंतु मन परमात्मा में आसन्न नहीं हुआ, केवल शरीर से स्थिर बैठ गए तो क्या फायदा है। हमें केवल शरीर को स्थिर नहीं करना है, परंतु मन और बुद्धि को आसन्न करना है, परमात्मा स्मृति में हमें स्थित करना है। इसलिए योग अभ्यास में कोई आसन प्राणायाम व्यायाम की क्रियाएं नहीं करनी है, हमें मन परमात्मा में आसन्न करना है। भक्ति में हम अपना मन परमात्मा में लगाने के लिए कोई माला फेरते हैं, कोई मंत्र रटते हैं, कोई मुख से भजन गाते हैं। तो राजयोग में माला नहीं फेरनी है। हम भक्ति में माला फेरते रहे, परंतु मन भी फिरता रहा। माला फेरवता रहिए छे अने आपणू मन पण फरतू रहे छे, एटले भक्ति मां पण एवा ज्ञानी भक्तो थई गया जेमणे સ્પષ્ટ આપણને કીધું છે, જેમ કે આ કબીરજીના મહાવાક્ય છે કે માલા ફેરત યુગ હુઆ ગયાન મન કા મૈલ રે. એટલા માટે કબીરજીએ જ સજેસ્ટ કર્યું છે કે હાથ કે મણ કે છોડ દે મન કા ફેર. હાથથી મણકા ફેરવવાના નથી, પરંતુ મન ફેરવવાનું છે, મનોસ્થિતિને આપણે બદલવાની છે. એટલે રાજયોગમાં નથી માળા ફેરવવાની કે નથી કોઈ મંત્ર જાપ કરવાનો. આપણે મંત્ર રટતા રહીએ છીએ, પણ ઘણી વખત આપણે એ શ્લોકનો કે એ મંત્રનો અર્થ આપણે નથી સમજતા. આપણા ઘરમાં જ્યારે શુભ પ્રસંગ હોય, માંગલિક પ્રસંગ હોય, તો આપણે બ્રાહ્મણને, પંડિતને, પૂજારીને બોલાવીએ છીએ. એ આવીને પોતાના શ્લોક બોલે છે, પણ એ સમયે બેઠેલા લોકોમાંથી કેટલા એનો અર્થ સમજે છે? આપણે મંત્રનો અર્થ સમજીએ છીએ, એ શ્લોકનો અર્થ સમજીએ છીએ. જ્યારે અર્થ નથી સમજતા, તો આપણે એનો અભ્યાસ કઈ રીતે કરીશું અને એનો અનુભવ કઈ રીતે કરીશું? તો રાજયોગમાં મંત્ર રટવાનો નથી, પરંતુ મંત્રનો અર્થ સમજીને એને જીવનમાં ધારણ કરવાનો છે. આપણે મુખથી પણ કોઈ ભજન કીર્તન કરવાનો નથી. આપણે જોઈએ છીએ કે શ્રાવણ માસમાં, ચતુર્માસમાં ઘર ઘરમાં આપણે ભજન કીર્તન કરીએ છીએ. જ્યારે ભજન સંધ્યા રાખવામાં આવે, તો રાત રાત આપણે ભજન ગાઈએ છીએ, પણ આપણું મન પરમાત્મામાં નથી લાગતું. તો આપણે એ ભજન મુખથી નથી ગાવાના, પરમાત્માને મુખનો અવાજ નથી પહોંચતો. પણ કયો અવાજ પહોંચે છે? અંતરનો અવાજ પરમાત્માને પહોંચે છે. દિલના સાચા પ્યારથી પરમાત્માને યાદ કરવાના છે. એટલે રાજયોગમાં આપણે કોઈ મુખથી આરતી ભજન કીર્તન નથી કરવાના. આપણે દિલના સાચા પ્યારથી સમજપૂર્વક પરમાત્માને યાદ કરવાનું છે. એટલે રાજયોગમાં કોઈ ઔપચારિક ક્રિયાઓ નથી. નથી ભજન ગાવાના, નથી જાપ જપવાના, કે નથી માળા ફેરવવાની. ઘણી વખત ભાઈ બહેનો પૂછતા હોય છે કે અમારે યોગ ક્યાં લગાવવાનો છે? આપણે ઘણી બધી મંદિરોમાં જઈએ છીએ, મૂર્તિ સામે આપણે ઊભા રહીએ છીએ, અને આપણે પ્રયાસ કરીએ છીએ પરમાત્માને યાદ કરવાનો. પણ મૂર્તિ સામે ઊભા હોવા છતાં આપણે બીજી મૂર્તોને જ યાદ કરતા હોઈએ છીએ. એટલા માટે આપણે કોઈ મૂર્તિ સાથે યોગ નથી લગાવવાનો, પરંતુ આપણે યોગ ડાયરેક્ટ પરમ ચૈતન્ય પરમાત્મા સાથે લગાવવાનો છે. નક્કી પરમાત્માની મૂર્તિ સાથે કે એના કોઈ યાદગાર ચિત્ર સાથે. એટલે યોગ માટે કોઈ સાધનોનો આધાર લેવાનો નથી. આપણે એનો સાચો પરિચય લેવાનો છે, જેથી મનમાં પરમાત્માનો પરિચય સ્પષ્ટ થઈ જાય અને આપણે મન અને બુદ્ધિથી એને યાદ કરવાના છે. આપણે અનેક દેવી દેવતાઓને યાદ કરીએ છીએ, પરંતુ આપણે એક નિરાકાર જ્યોતિ બિંદુ સ્વરૂપ પરમાત્માને યાદ કરવાના છે. શિવ પિતા સાથે યોગ લગાવવાનો છે. એટલા માટે ન કોઈ સાધનનો આધાર, ન કોઈ ક્રિયાનો આધાર આ યોગમાં આપણે નથી લેવાનો. રાજયોગનો આધાર સત્ય ઈશ્વરીય જ્ઞાન છે. એટલે જેમ જેમ આપણે જ્ઞાન સમજતા જઈશું, અભ્યાસમાં લાવીશું, તેમ તેમ આપણો યોગ પરમાત્મા સાથે લાગતો જશે. આ યોગ અભ્યાસ કરવા માટે આપણે કોઈ ઘરબારનો ત્યાગ નથી કરવાનો, કોઈ ભગવા વસ્ત્ર આપણે નથી પહેરવાના, આપણે દુનિયા નથી છોડવાની. પરંતુ શું છોડવાનું છે? દેહભાનને છોડવાનું છે. આ દેહભાનમાં આવવાથી આપણે દુનિયા સાથે એટેચ થઈ ગયા છીએ. એટલા માટે પરમાત્મા આપણને કહે છે કે દુનિયા, પરિવાર, સંબંધ, સાધન આપણે નથી છોડવાના, પરંતુ દેહભાનને આપણે છોડવાનું છે. કોઈ સ્થાન નથી બદલવાનું કે કોઈ ડ્રેસ નથી બદલવાના, કોઈ શાંત એકાંત વાતાવરણમાં જઈએ તો યોગ લાગે એવું નથી. વાતાવરણ શાંત હોય, એકાંત હોય અને મનની અંદર અનેક વિચાર ચાલતા હોય તો એનો કોઈ અર્થ નથી ને. એટલે મનને એકના અંતમાં આપણે લગાવવાનું છે, એ જ સાચું એકાંત છે. આપણે એકની યાદમાં રહીએ એ જ સાચું એકાંત છે. એટલા માટે સ્થાન નથી બદલવાનું, આત્મસ્થિતિ બદલવાની છે. આપણે એટલા માટે સ્થાન એકાંત નહીં, પણ મન એક પરમાત્માના અંતમાં સ્થિત રહે, એના સત્ય સારમાં સ્થિત રહે, એ જ સાચું એકાંત છે. આપણે ભગવા વસ્ત્ર કે આ સફેદ વસ્ત્ર પહેરવાની વાત નથી, પરંતુ આ વિદ્યાલયનો આ યુનિફોર્મ છે, આ સંસ્થાનો આ યુનિફોર્મ છે. આપ સૌ જાણો છો કે મોટી કંપનીમાં, ઓર્ગેનાઇઝેશનમાં એના પોતાના યુનિફોર્મ હોય છે, એ યુનિફોર્મ એ લોકો પહેરે છે. આ મારું વિદ્યાલય છે, એટલે અહીંયા જ્યારે ભાઈ બહેનો ક્લાસમાં આવે, સેવામાં આવે, ત્યારે સફેદ યુનિફોર્મ પહેરતા હોય છે. યોગીને સફેદ વસ્ત્ર પસંદ આવતા હોય છે, એટલા માટે એ લોકો ક્લાસમાં આવે, સેવામાં આવે ત્યારે સફેદ વસ્ત્ર પહેરે છે. સફેદ વસ્ત્ર સ્વચ્છતા, પવિત્રતા અને શાંતિનું પ્રતીક છે. એટલા માટે યોગી આત્માઓને એ વસ્ત્ર પસંદ આવે છે. એને કોઈ મેચિંગ કરવાનું ન રહે, એને કોઈ રંગીન કપડામાં કાંઈ પસંદ કરવાનું ન રહે. એટલા માટે સફેદ વસ્ત્ર સ્વચ્છતાનું પ્રતીક છે. આ યોગ અભ્યાસમાં કોઈ પૂજા પાઠ, ધૂપ દીપ, ભજન કીર્તન આપણે નથી કરવાના. આપણે ખૂબ જ પૂજા પાઠ, ધૂપ દીપ કરીએ છીએ, પરંતુ વાસ્તવમાં આત્માનો દીપક આપણે જગાવવાનો છે. આપણી જ્ઞાન જ્યોતને આપણે જગાવવાની છે. આપણે ઘરમાં નાહી ધોઈને, ધૂપ દીપ કરીને 5 મિનિટ આરતી ગાઈ લઈએ છીએ અને આપણે સંતુષ્ટ થઈ જઈએ છીએ કે આપણે બહુ ધાર્મિક છીએ. પરંતુ આપણે કોઈ જ એવી ક્રિયાઓ નથી કરવાની. માત્ર ધૂપ, વંદન, ગાયન, દર્શન, પૂજન કરીને ખુશ નથી થવાનું. પરંતુ આપણે સ્વયં પૂજારીમાંથી પૂજ્ય બનવાનું છે. આપણે પતિતમાંથી પાવન બનવાનું છે. આપણે મનુષ્યમાંથી દેવતા બનવાનું છે. માત્ર ક્રિયાકાંડ કરીને ખુશ નથી થવાનું. એટલે રાજયોગનું લક્ષ્ય છે પૂજારીમાંથી પૂજ્ય બનવાનું, મનુષ્યમાંથી દેવતા બનવાનું, પતિતમાંથી પાવન બનવાનું. આપણે માત્ર ક્રિયાકાંડ કરીએ, આચરણમાં ન લાવીએ તો એ કોઈ પ્રેક્ટિકલ ધર્મ ન કહેવાય. એટલા માટે અહીંયા આ સમય જે છે સંગમ યુગનો, એ સમય છે પ્રભુ સાથે ડાયરેક્ટ મિલન મનાવવાનો, એના સત્ય જ્ઞાનને સાંભળવાનો, એણે બતાવેલી શ્રીમતને જીવનમાં ધારણ કરવાનું. રાજયોગમાં આપણે કોઈ અવાજ નથી કરવાનો, પરમાત્માને પુકારવાનું નથી. આપણે એને પુકારીએ છીએ, જોર જોરથી અવાજ કરીએ છીએ. મંદિરોમાં પણ માઇક વાગતા હોય છે, મસ્જિદોમાં પણ માઇક વાગે છે, ગુરુદ્વારામાં પણ માઇક વાગે છે. આ મુખનો અવાજ પરમાત્માને નથી પહોંચતો. આ દિલનો અવાજ, અંતરનો સાચો અવાજ પરમાત્માને પહોંચે છે. એટલે પરમાત્માને પોકારવાનું નથી. આપણે ભગવાન પાસે હંમેશા માંગતા રહીએ છીએ. રાજયોગમાં પુકારવાનું નથી, માંગવાનું નથી. આપણે ભગવાન પાસે માંગતા રહીએ છીએ, હે ભગવાન વિદ્યા આપો, બુદ્ધિ આપો, ધન આપો, તંદુરસ્તી આપો. આપણે આ બધું માંગતા રહીએ છીએ. આપણે માંગવાનું નથી, પરંતુ સાચા અર્થમાં સાચા પરિચયથી આપણે એને યાદ કરીએ તો એ સ્મૃતિથી જ આપણને સમર્થિ મળે છે. એની યાદથી જ અનુભૂતિ થાય છે. એટલા માટે ભગવાન પાસે માંગવાનું નથી. આપણે રોજ આપણા વડીલો પાસે માંગીએ તો વડીલોને સારું લાગશે? હા, આપણી પાસે આપણા બાળકો રોજ માંગતા રહે તો આપણને ગમશે? નહીં ગમે ને. એટલા માટે આપણે પરમાત્મા પાસે માંગવાનું નથી. અને ત્રીજી વસ્તુ ચિત્રમાં બતાવી છે કે આપણે ભગવાનને રોજ વિનંતી પ્રાર્થના નથી કરવાની. આપણે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, ખૂબ દીનહીન મજબૂરીથી એની પાસે માંગીએ છીએ કે તમે અમને શક્તિ આપો. ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમઝોર ના હો. પરંતુ આપણે ભગવાનના બાળકો છીએ, આપણે હિંમત કરવાની છે, મજબૂર નથી બનવાનું. આપણે ભગવાન પાસે વિનંતી નથી કરવાની, કારણ કે એ પોતે જ દાતા છે. ભગવાન પોતે જ દાતા છે, વિધાતા છે, વરદાતા છે. આપણે એને યાદ કરવાના છે તો આપણને શક્તિ મળશે, સમર્થિ મળશે, સુંદર અનુભૂતિ આપણને થશે. આપણને ભક્તિમાં એટલે અનુભૂતિ નથી થતી કે આપણે ડાયરેક્ટ પરમાત્મા સાથે જોડાતા નથી. આપણે માત્ર અનેક દેવી દેવતાઓને યાદ કરીએ છીએ. આપણે સ્વયં દેવતા બનવાનું છે. આપણે દેવી દેવતાઓને પૂજવાના, ભજવાના નથી. એ લોકો પણ માનવ શરીરધારી છે ને, દેવી દેવતાઓ પણ. એ જ બતાવે છે કે આપણે મનુષ્યો ક્યારેક દેવતાઓ હતા. આપણામાં જ પવિત્રતા અને દિવ્ય ગુણો હતા. પવિત્રતા અને દિવ્ય ગુણો આપણે દ્વાપરી યુગથી ગુમાવી દીધા, એટલે આપણે સાધારણ મનુષ્ય બની ગયા. અને પછી દેહ અભિમાનમાં આવીને વિકારો અને વ્યસનોને વશીભૂત થઈ ગયા, આપણે જ અસુર બની ગયા. આપણે જ્યારે ગુસ્સો કરીએ છીએ, અહંકાર બતાવીએ છીએ, ઈર્ષ્યા દ્વેષ કરીએ છીએ, ત્યારે આપણે આપણો ચહેરો આઈનામાં જોયો છે, કેવા દેખાઈએ છીએ, કેવા દેખાઈએ છીએ? આપણે જ અસુર દેખાઈએ છીએ. એટલા માટે અસુર કોઈ પાતાલમાં નથી, દેવતાઓ કોઈ આકાશમાં નથી. આપણે આ મૃત્યુ લોકના માનવી નથી. આપણે જ દેવતા હતા, આપણે જ मनुष्य बन्या अने आपने ज विकारों ने वश असुर बनी गया। हवे परमात्मा आव्या छे आपने देवी देवता बनावा माटे। आपने कहिए पण छीए के नर ऐसी करणी करे तो श्री नारायण बने, नारी ऐसी करणी करे तो श्री लक्ष्मी बने। एक कर्मनी गहन गति नू ज्ञान परमात्मा आपने आपे छे कि आपणे मनुष्य माथी देवता बनवू होय तो आपणा आहार विहार आचार विचार केवा होवा जोईए, आपणे एवा बनावाना छे। तो नथी पुकारवानू, नथी मांगवानू, नथी विनती करवानू। योग मीन्स कनेक्शन। જેમ વિયોગ માના અલગ થઈ જવું, સેપરેશન, યોગ માના મિલન મનાવવું, સંબંધ જોડવો, સંપર્ક સ્થાપિત કરવો। ચિત્રમાં બતાવ્યું છે કે આપણા શહેરમાં પાવર હાઉસ હોય, આપણને જો ઘરમાં વીજળી જોઈતી હોય તો આપણે શું કરવું પડે? મેઇન પાવર હાઉસ સાથે કનેક્શન કરવું પડે। આપણને ઘરમાં નળ છે પણ એમાં પાણી આવે એવું આપણે ઈચ્છતા હોઈએ તો આપણે મેઇન પાણીની ટાંકી સાથે કનેક્શન કરવું પડે। એટલે યોગ મીન્સ કનેક્શન, જોડાણ, સંપર્ક, સંબંધ સ્થાપિત કરવા। યોગ મીન્સ સંબંધ જોડવો। ચિત્રમાં બતાવ્યું છે કે એક બાળક પોતાના શારીરિક પિતાને મન અને બુદ્ધિથી યાદ કરે છે। એ પોતાના પિતાને જાણે છે, ઓળખે છે, સંબંધ છે, એની પાસેથી પ્રાપ્તિ છે ને, એટલે એ સહેલાઈથી યાદ કરી શકે છે। એ જ રીતે આપણે આત્મા છીએ, આપણા પિતા પરમાત્મા છે। તો આપણે જો આત્મભિમાની બનીએ અને પરમાત્મા સાથે સંબંધ જોડીએ તો આપણે મન અને બુદ્ધિથી જ યાદ કરવાના છે, એની સાથે આપણે સંબંધ જોડવાનો છે। ભક્તિમાં આપણે સંબંધોનું ગાયન કરીએ છીએ, શ્લોક બોલીએ છીએ ને, ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ। ભગવાન સાથે સર્વ સંબંધોનું ગાયન આપણે કરીએ છીએ। આપણે ગાયન નથી કરવાનું પણ એ સંબંધ જોડવાના છે, નિભાવવાના છે। આપણે ઘરમાં રોજ મા બાપની સામે બેસીને, આપણા દાદા દાદીની સામે બેસીને આપણે ગાઈએ છીએ ખરા, કે તમે મારા પિતા છો, માતા છો, દાદા છો, આપણે એવું ગાયન કરીએ છીએ ખરા? હા, ગાયન કરીએ છીએ? નહીં, આપણે નિશ્ચય કરીએ છીએ, સાચો પરિચય મેળવીએ છીએ। આપણને નિશ્ચય થઈ જાય એટલે આપણે આપણા મા બાપને ઓળખીએ છીએ। સેંકડો નર નારી બેઠા હોય પણ એક બાળક પણ એના મા બાપને ઓળખીને એની પાસે પહોંચી જતું હોય છે. એ જ રીતે જ્યારે આપણે પોતાને આત્મા સમજીએ છીએ, પિતા પરમાત્મા જ્યોતિ બિંદુ સ્વરૂપ ઓળખીએ છીએ, તો ઓટોમેટિક આપણે પોતાને આત્મા સમજી પરમાત્માને યાદ કરીશું. આપણે રોજ દીવો કરીએ છીએ અને ભગવાનને યાદ કરીએ છીએ. હવે આપણે પોતે ચૈતન્ય દીપક છીએ, પોતાને આત્મા સમજીએ અને પરમ જ્યોતિ બિંદુ પરમાત્માને યાદ કરવાનું છે, એની આજ્ઞા પર ચાલવાનું છે, એની શ્રીમત માનવાની છે, તો ઓટોમેટિક આપણને એની યાદ આવશે. ચિત્રમાં બતાવ્યું છે કે જેમ સંબંધ બદલાય તેમ સ્નેહ પણ બદલાય અને આપણને સ્મૃતિ પણ બદલાય છે. ચિત્રમાં તમે જુઓ કે નાના બાળકને બીજી માતા બોલાવે છે, પણ એ બાળક એની પાસે નથી જતું. અત્યારે એને માટે માં એ જ સર્વસ્વ છે, એટલે એ માને જ યાદ કરે છે, પ્યાર કરે છે. હવે એ બાળક મોટું થાય છે, બીજા બાળકો સાથે મિત્રતા થાય છે, એ બાળકો સાથે રમતા, હવે એને માં બોલાવે છે ઘરે કે ભાઈ ચાલ વાપસ ઘરે આવી જા, હવે સાંજ પડી છે. પણ એ બાળક પોતાના બાળ મિત્રોને છોડીને પાછો નથી આવતો. એ બાળક યુવા બને છે, એના લગ્ન થાય છે, હવે મિત્રોને ઓછું યાદ કરે છે, પત્નીને વિશેષ યાદ કરે છે. પત્નીથી બાળક થાય, હવે બાળકનામાં એની બુદ્ધિ લાગે છે. આપણે ભણતા હોઈએ તો ટીચર સાથે, આપણે દર્દી હોઈએ તો ડૉક્ટર સાથે બુદ્ધિ યોગ લાગે છે. એટલે જેવો સંબંધ બંધાય એની આપણને યાદ આવે છે. સંબંધ બદલાય એટલે આપણો સ્નેહ પણ બદલાય છે અને સ્મૃતિ પણ બદલાય છે. તો યોગ એટલે મિલન, વિયોગ એટલે અલગ થઈ જવું, યોગ એટલે મિલન મનાવવું. યોગ અર્થાત જોડ, સંપર્ક જોડવો. યોગ અર્થાત સંબંધ, જેની સાથે સંબંધ હોય, જેની સાથે ઉઠતા હોઈએ, બેઠતા હોઈએ, રહેતા હોઈએ, ખાતા હોઈએ, આપણને એની જ યાદ આવે છે. દુનિયામાં લાખો લોકો રહે છે, આપણને બધાની યાદ આવે છે. અહીંયા તમે 2000 લોકો આવ્યા છો, બધાની યાદ આવે છે? નહીં. આપણે દિન રાત જેની સાથે રહીએ છીએ, કામ કરીએ છીએ, ખાઈએ છીએ, સૂઈએ છીએ, આપણને એની યાદ આવે છે ને? એટલે સંબંધ બાંધ્યા પછી સ્મૃતિ રહે છે, એની સાથે સ્નેહ થાય છે અને આપણે એના પ્રત્યે સમર્પિત થઈએ છીએ. એટલા માટે યોગ મીન્સ સમર્પણ. આપણે દિલથી જેના બની જઈએ છીએ એની આપણને યાદ આવે છે. એટલે યોગનો અર્થ આ છે. યોગ એટલે કોઈ ક્રિયા નથી કરવાની, જપવાનું નથી, ગાવાનું નથી. યોગનો આ અર્થ છે. તો રાજયોગ સરળ યોગ છે, હર કોઈ કરી શકે છે. સહજ યોગ અર્થાત આ નેચરલ ઇઝી યોગ છે, આ કર્મ યોગ છે. આપણી લગન પરમાત્મા સાથે લાગી જાય એટલે આપણે કર્મ કરતા પણ એને યાદ કરી શકીએ. આ પ્રેમ યોગ છે. સત્ય જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી જેટલો પરમાત્મા સાથે પ્યાર તમારો બંધાશે એટલી તમને નેચરલ યાદ આવતી જશે. તો આપણે હવે પરમાત્માની યાદમાં બેસીશું. એક વાત બતાવી દઉં કે આ યોગ અભ્યાસમાં આપણે આંખ બંધ કરીને નથી બેસવાનું. ભક્તિમાં આપણે આંખ બંધ કરીએ છીએ અને ભગવાનને યાદ કરવાનો પ્રયાસ કરીએ છીએ. સ્કૂલોમાં બાળકોને પ્રાર્થના કરાવવામાં આવે છે તો એને જબરદસ્તી ટીચરો આંખ બંધ કરાવે છે. પણ આપણે આંખ બંધ કર્યા પછીનો અનુભવ શું છે? પછી મન નથી ભટકતું? તમારો અનુભવ શું છે? આંખ બંધ કર્યા પછી તમારું મન બીજી વાતોમાં ભટકે છે? એટલા માટે આપણે આંખ બંધ નથી કરવાની. જો મનની આંખ ભટકતી રહેશે તો આપણને અનેકની યાદ આવશે. એટલે મનરૂપી નેત્રને પરમાત્મા પ્રતિ આપણે એકાગ્ર કરવાનું છે તો એની યાદમાં આપણે સ્થિર એકાગ્ર થઈ શકીશું. એટલે આંખ બંધ નથી કરવાની, આંખ નેચરલ ખુલ્લી રાખવાની છે. અને મન ઓર બુદ્ધિથી પરમાત્માને આપણે યાદ કરવાના છે. પોતાને આત્મા સમજી મન અને બુદ્ધિથી પરમાત્માને સાચા અર્થમાં ઓળખી એ જ્યોતિ બિંદુ પરમાત્માને આપણે યાદ કરવાના છે, એમાં એકાગ્ર થવાનું છે. આ છે રાજયોગ, સહજ યોગ. તો આપણે બધા વ્યવસ્થિત બેસી જઈએ. પોતાની ડાયરી, પર્સ, ફાઇલ, હેન્ડબેગ, વોટર બેગ બધું સાઈડમાં સમેટીને રાખી દો. એકબીજાથી અલગ અલગ થઈને બેસો. એકબીજાને ટચ કરીને નથી બેસવાનું. પરમાત્માની યાદમાં આપણે આંખ ખુલ્લી રાખીને બેસવાનું છે, આંખ બંધ કરીને નથી બેસવાનું. આંખ નેચરલ ખુલ્લી રહેવા દો. આપ આપણે કઈ રીતે પરમાત્માને યાદ કરવાના છે. સુંદર ગીત વાગશે, આપણે સહેલાઈથી પરમાત્માને યાદ કરવાના છે.
આદરણીય ગીતા દીદીનો ખૂબ ખૂબ ધન્યવાદ. ગીતા દીદીએ બહુ સરળ અને સ્પષ્ટ રૂપે આપણને રાજયોગનો આધાર અને વિધિ વિશે ગહેરાઈથી સમજણ આપી. ગીતા દીદી, આપનો ખૂબ ખૂબ આભાર. દીદીએ આપણને 3 વખત લાભ આપ્યો એટલે હું સંગીતાબેનને કહીશ કે દીદીજીનું ગુલદસ્તા દ્વારા સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર દીદીજી આપ.